તારીખ 8/7/1994 શ્રી મદ્રાસ ચંદ્ર પત્રાંક 833 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દેવલાલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52
સર્વદ્રવથી સર્વક્ષેત્રથી સર્વકાળથી અને સર્વભાવથી જે સર્વ પ્રકારે પ્રતિબંધથી નિજ સ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. નમસ્કાર વચન છે પત્રના પ્રારંભમાં. સર્વદ્રવ્યથી જગતના સર્વ પદાર્થોથી જગતમાં રહેલા સર્વક્ષેત્રથી પછી દેવલોકનું ક્ષેત્ર હો, સર્વાર સિદ્ધિનું ક્ષેત્ર હો, સમોસરણ હો, સર્વ ક્ષેત્રમાં સમોસરણ આવે કે ના આવે, અમુક બાહ્ય સાધન હોય તો હું ધર્મ પામું, આ અભિપ્રાય અને આ માન્યતા ધર્મ પામવાના. જે ક્ષેત્રોમાં જે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં જીવ ધર્મ પામે છે તે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં પણ એનાથી એવી પરાધીન માન્યતા અને પરાધીનતાનો અભિપ્રાય એ અંતર પુરુષાર્થને ઉત્પન્ન થવા ન દે, એનું લોજિક એવું છે. એટલે આમાં બધા ક્ષેત્રો લઈ લીધા છે, સર્વ દ્રવ્યો, સર્વ ક્ષેત્ર, સર્વકાળ અને સર્વભાવ. અમુક કાળ હોય ચોથો આરો હોય તો સારો, મહાવિદ્ય ક્ષેત્ર હોય તો સારો, અને સર્વભાવ અમુક પ્રકારના પરિણામ હું કરું તો આગળ વધું, આવા વિચાર કરું તો આગળ વધું, આવા ભાવ કરું તો, આવી ક્રિયા કરું તો આગળ વધું. જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સ્થિત થયા. નિજ સ્વરૂપમાં સ્થિત ક્યારે થાય કે ઉપયોગ બહારથી બહારના સર્વ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી પાછો વળી જાય ત્યારે અંતર્મુખ થાય. નિજ સ્વરૂપમાં સ્થિત થયા એ પરમ પુરુષોને નમસ્કાર. એવા ભગવંત પુરુષોને, પરમ પુરુષ છે એવા ભગવાન પુરુષોને નમસ્કાર. હવે એવા મહાત્માઓને વિશેષપણે વંદરે છે. જેને કાંઈ પ્રિય નથી, જેને કાંઈ અપ્રિય નથી, કેમ કે ખરેખર જગતમાં કોઈ પ્રિય અપ્રિય થાય એવું કોઈ પદાર્થનું સ્વરૂપ નથી. એવો કોઈ પદાર્થ નથી કે જે જીવને પ્રિય લાગે કે અપ્રિય લાગે, એ કલ્પના છે. માત્ર જીવની એ કલ્પના છે. પદાર્થ તો પદાર્થ છે, રજકણ તો રજકણ છે, જીવ તો જીવ છે, એમાં પ્રિય અપ્રિય કરવાનું કોઈ જીવને કારણ હોવું ઘટતું નથી. જેને કાંઈ પ્રિય નથી, જેને કાંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી અને જેને કોઈ મિત્ર નથી. એટલે રાગનો કોઈ, રાગ માટેનું કોઈ વ્યક્તિ નથી, દ્વેષ કરવા યોગ્ય કોઈ વ્યક્તિ નથી, મારા માટે કોઈ રાગ કરવા યોગ્ય વ્યક્તિ નથી, મારા માટે કોઈ દ્વેષ કરવા યોગ્ય પણ વ્યક્તિ નથી. જો અમુક પ્રકારની વ્યક્તિ રાગ કરવા યોગ્ય હોય તો તેથી વિપરીત યોગ્યતાવાળી વ્યક્તિ દેશ દ્વેષ કરવા યોગ્ય આપોઆપ થઈ જાય છે વગર કહે. અને માર તો વિતરાગતાનો છે ને, રાગ પણ નહીં અને દ્વેષ પણ નહીં, એ માર્ગ છે. જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન અને અપમાન નથી, જેને માન અને અપમાનના ભાવનો અભાવ થયો છે એમ લીધું. ક્યાંય પોતાના ઊંચા નીચાપણાની કલ્પના કરતો નથી. આણે મારું અપમાન કર્યું તો મને ખરાબ તો લાગે જ ને, કોનું અપમાન કર્યું? જેને એ જોવે છે એ શરીર તો પોતે નથી, જે પોતે છે અરૂપી જ્ઞાન સ્વરૂપી આત્મા એને એ જોઈ શકતો નથી, તો અપમાન કરે કેવી રીતે? શરીરને જોઈને અપમાન કરે તો શરીર તો જીવનું સ્વરૂપ નથી. જે મારું સ્વરૂપ નથી એને જોઈને અપમાન કરે છે. અપમાન કરે છે કે શું કરે છે? એ જીવ અપમાન કરવાના ભાવ કરે છે. એના કહેવાથી હું નીચો થાવ કે એના કહેવાથી હું ઊંચો થાવ, એવું મારું સ્વરૂપ છે? કોઈ ફૂલ છે એ જંગલમાં ઉગે કે બાગમાં ઉગે, બગીચામાં ઉગે, ત્યાં ઘણા માણસો એને જોઈ શકે એવી રીતે ફરવા ફરવા. તો એ જ ફૂલ જે જંગલમાં આવ્યું છે, એ જ બાગમાં આવ્યું છે, એની કિંમતમાં શું ફેર પડ્યો? એની સુંદરતામાં શું ફેર પડ્યો? એની સુગંધમાં શું ફેર પડ્યો? એને લઈને ઘણા એને જુએ માટે એનું સુંદરતા વધારે છે કે સુગંધ વધી જાય છે, એવું તો કાંઈ બનવાનું નથી. એમ જ્ઞાની પુરુષને કોઈ જાણે કે ન જાણે, એથી જ્ઞાની પુરુષને કાંઈ લાભ નુકસાન થતું નથી. ઘણા માણસો જ્ઞાની તરીકે જાણે તો એને લાભ થાય, અને કોઈ ન જાણે તો એને નુકસાન થાય, એવું તો બનતું નથી. અને એવું બનતું નથી માટે એને એનું માન અપમાનમાં કોઈ કલ્પના થતું નથી કે મને કેમ કોઈ માન આપતું નથી, અથવા મારું માન કેમ સચવાતું નથી, જળવાતું નથી, તે મારું અપમાન છે, એવી કલ્પના એમ નથી. અને જ્યાં સર્વજીવો એક દ્રવ્ય દ્રષ્ટિએ એક જ કોટિના છે, સર્વજીવો મૂળ સ્વરૂપે દ્રવ્ય દ્રષ્ટિએ એક જ કોટિના છે, પછી કોનાથી ઊંચું થવું છે, કોનાથી નીચું થવું છે? એટલે બધા પડખાથી જેના પરિણામ સ્વરૂપસ્થ થયા છે, સ્વસ્થ થયા છે, એને ક્યાંય માન અપમાનની કલ્પના ઉદ્ભવ થવાનો અવકાશ નથી, ગુંજાશ નથી. એ પ્રકારે જેને માન અપમાનનો અભાવ થયો છે, ચારે પડખેથી સમાધાન વર્તે છે. માન અપમાનની કલ્પના તો અસમાધાનમાંથી ઉત્પન્ન થાય છે. સમાધાન ચારે પડખેથી વર્તતું હોય એને માન અપમાનની કલ્પના ઉત્પન્ન થતી નથી. અને જગતમાં જે કોઈ પણ કાર્ય કરીને માન મેળવવા ચાહે છે, મનુષ્ય ગતિમાં આ વધારે પડતો કષાય છે, તીવ્ર વિશેષ ચાર કષાયમાં માન કષાયની તીવ્રતા છે. એટલે કૃપાળુ દેવ એમ કહ્યું કે માન ન હતો મોક્ષ સ્થિતિમાં હોત, એ મનુષ્ય ગતિની વિશેષપણે લાગુ પડે છે. ક્રોધ પ્રકૃતિ નારકીને લાગુ પડે છે, માયા પ્રકૃતિ તિર્યંતને લાગુ પડે છે, અને લોભ પ્રકૃતિ દેવને લાગુ પડે છે. અહીંયા માન પ્રકૃતિની વિશેષતા વર્તે છે. જીવન માનને જીત્યું એ જીતી ગયો છે.
અભિપ્રાય મેં નહીં રહે કરકે ભી હો જાતા હૈ, જે અભિપ્રાય મેં નહીં રહેતા હૈ ફિર ભી હો જાતા હૈ.
તો પૂર્વ સંસ્કાર એવા છે, માન સેવ્યું છે કે અભિપ્રાય બદલાણા પછી અમુક ટાઈમ સુધી થઈ જાય, પણ અભિપ્રાય વિરુદ્ધ થતો હોવાને લીધે એનો તીવ્ર નિષેધ આવ્યા વિના કરીએ નહીં, અને એ વારંવાર આવતો તીવ્ર નિષેધ એને ખલાસ કરશે. ચાલુ કોને રહેશે? કે એને અનુમોદન કરશે. એને તો આપણને એવું થાય જ ને, આપણે ક્યાં વિતરાગ થયા છીએ? આપણું કોઈ અપમાન કરે તો આપણને દુઃખ લાગે જ ને, આપણને હાથે કરીને છંછેડે તો આપણે ખીજાઈ જ જઈએ ને, ક્રોધ આવે જ ને, માન થાય જ ને, ફલાણું થાય જ ને. તો એને અનુમોદે છે જીવ. જ્યાં સુધી જીવ પોતાના દોષને અનુમોદે છે ત્યાં સુધી તે દોષ જવાની કોઈ શક્યતા નથી. પણ પોતાના દોષને ચાલતા દોષને અવલોકન કરતા જ એનો નિષેધ આવે છે, અને જેને દ્રઢ મોક્ષે છે એને તો એક દોષનો કણ પણ પોસાતો નથી, કેમ કે એ પોતાનું કલંક સમજે છે. તો એને એનો નિષેધ આવ્યા વિના કરીએ નહીં. નિષેધ આવશે એટલે એ ઘસાય નહીં. જે જેને આત્મા આધાર આપતો નથી એવા વિભાવ ભાવો કોના આધારે ટકશે? હવે ત્યાં સુધી પોતે એને અનુમોદન કરતો હતો ત્યાં સુધી પોતે અનંત શક્તિથી એને આધાર આપતો હતો. હવે અનંત શક્તિથી એનો નિષેધ કરવા તૈયાર થયો છે તો એ બિચારા ભાવો કોના આધારે ટકે? ન ટકી શકે, એ નાશ પામવા. માન અપમાન એનો જેને અભાવ થયો છે, તેને લઈને અભાવ થયો છે કે ચારે પડખેથી સમાધાન વર્તે છે તેથી. માન મેળવવાની જે જગતમાં પ્રવૃત્તિ છે, મોટા મોટા કહેવાતા માણસોની પ્રવૃત્તિ છે, સન્માન સમારંભ પોતાનો બીજા દ્વારા કરાવે, ઊભું કરાવે, એનો ખર્ચ હું ભોગવીશ, પણ હવે તમે બધા મારું સ્ટેચ્યુ બનાવો, મારું પછી આ તકતી ભક્તિ લગાવવાનું બધું ચાલે છે, જ્યાં જ્યાં દાન આપે છે. એ ધુમાડાને બાચકા ભરવા જેવી વાત છે. ધુમાડાને બાચકો ભર કાંઈ હાથમાં આવે? કાંઈ હાથમાં આવે? બહુ સરસ પુરાણની અંદર દ્રષ્ટાંત છે ભરત ચક્રવર્તીનો. ભરત ચક્રવર્તી આ 24 પહેલા ચક્રવર્તી થયા. 12 ચક્રવર્તી થાય ને, 24 તીર્થંકર થાય, 12 ચક્રવર્તી થાય, 9 નારદ થાય, 64 સલાહ પુરુષો છે ને બધા મોક્ષગામી જીવો છે. એમાં 12 ચક્રવર્તીમાં આ 24 ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના સુપુત્ર અને કેવડી થયા અને અત્યારે સિદ્ધાલયમાં એમનો આત્મા બિરાજમાન છે સિદ્ધ ભગવાન તરીકે. એ પહેલા ચક્રવર્તી જ્યારે થયા ત્યારે 6 જીત્યા અને 6 ગયા પછી માનુષોત્તર પર્વત આવે છે. 6 પૂરા થયા પછી ત્યાં જે જે ચક્રવર્તી જાય એ હીરાથી હીરાની લેખની હોય છે, આપણે જેમ પ્લેટિનમની ટાંક હોય છે ને એવી રીતે એમ હીરાથી લખે એટલે કોતરાઈ જાય અંદર, પથ્થરની શિલાની અંદર કોતરાઈ જાય. એ પોતાનું નામ લખે કે આ કાળમાં હું ફલાણો ચક્રવર્તી થઈને 6 જીતીને અહીંયા આવ્યો હતો, અહીં સુધી હું પહોંચ્યો છું, વિજય પતાકા એને ફરકાવતો. તો ત્યાં ખાલી જગ્યા નહોતી. ભૂતકાળમાં અનંતા એટલા ચક્રવર્તીઓ થઈ ગયા હતા, અનંત 24 અનંત ચક્રવર્તીઓ, કે ત્યાં ખાલી જગ્યા જ નહોતી. કરવું શું હવે? એટલે એણે કોકનું નામ ભૂસાડીને પોતાનું નામ લખ્યું. જ્ઞાની પુરુષ હતા. આજે મેં કોકનું નામ ભૂસાડ્યું છે, કાલે મારું કોક નામ ભૂસાડવાનું છે. એ માન થોડોક કાળ મળે છે, પછી ભૂષકાળમાં કોઈ એને સંભાળતું નથી ને કોઈ એને ઓળખતું નથી. ખેતસિંહભાઈનું આ ફલાણું છે, પણ એ કેટલા ખેતસિંહભાઈ થયા? હે, દામજીભાઈનું આ ફલાણું છે, પણ કેટલા દામજીભાઈ થયા? એ કેટલાય થયા, હવે ક્યાં ગણવા? થતા જ આવે છે પાછા એ નામના માણસો. નામ મર્યાદિત છે, અનંત મનુષ્ય થતા આવવાના, એટલે એક ને એક નામના અત્યારે ઘણા હોય છે અને ભવિષ્યમાં ઘણા થવાના. હવે ક્યાં ગણવા? એના કોણ એને ઓળખશે? કઈ સિકલ હતી, કેવો આત્મા હતો, કાંઈ ખબર નથી. માન પાછળ આખી જિંદગી ખોઈ નાખે. જે મનુષ્ય ભાવમાં સિદ્ધપદનું રિઝર્વેશન થઈ શકે છે એવો મનુષ્ય ભાવ એમને વાપરી નાખે, એ સિવાયનું કાર્ય કરીને વાપરી નાખે, પછી ગમે એ કરે એ બધું નકામું છે. એ માન અપમાનનો જેને અભાવ થયો છે, લાભ અલાભનો પણ જેને અભાવ થયો છે. કેમ કે આત્મામાં કાંઈ આવતું નથી માટે આત્માને કોઈ લાભ મળતો નથી. લાભ માનીને ગણીને સમજીને જીભ હરખાય છે, પણ આ અંદર તપાસે તો શું આવ્યું? જ્ઞાનને તપાસે, આત્માને ખબર ન પડે તો કાંઈ વાંધો નહીં ચાલે. આ જ્ઞાન તો આત્મા છે ને, જ્ઞાનમાં શું આવ્યું? ઇથિ જ્ઞાન વિધુ, ઇથિ જ્ઞાન ઘટ્યું, અને જે શોકનો પ્રસંગ છે, નુકસાનનો અલાભનો પ્રસંગ છે, એમાં આ જ્ઞાનમાંથી શું ચાલ્યું ગયું? ભાઈ નો હાથ કપાઈ ગયો ત્યારે પૂછ્યું, કુદરતી હું ત્યાં સાથે હતો, એક્સિડન્ટ થયો ત્યારે પૂછ્યું કે તમારા આત્મામાંથી શું ગયું, એ તમે અનુભવ જરાક કરીને બતાવો ને કે આમાં તમને શું અનુભવાય છે, અત્યારે તમને આટલો હાથ દેખાતો નથી, આટલો જ દેખાય છે, અને કલાક પહેલાં આખો હતો, થોડીક વાર પહેલાં આખો હતો ને હવે આટલો જ છે, તો આ હાથ કપાઈ ગયો તો તમને અનુભવ શું થાય છે, મારા મારા આત્મામાંથી શું વયું ગયું એનો અનુભવ થાય, કંઈ ગયું એવું તો નથી લાગતું, અમે ચર્ચા એ કરતા હતા, એવું સુચ્છા નથી એટલું સારું હતું, એટલે શું છે મોટો એક્સિડન્ટ થાય, મેજર એક્સિડન્ટ થાય તો બે ભાન થઈ જાય છે, બેભાન નહોતા એટલે અમે ચર્ચા એવી કરતા હતા, એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જતા લઈ જતા, એમાંથી શું જાય ગયું, વેદના થાય છે, વેદનાની સત્તામાં જ્ઞાન છે કે જ્ઞાનની સત્તામાં વેદના છે, વેદનાથી નુકસાન છે તો જ્ઞાનને શું નુકસાન થાય છે, હાથનો કટકો થઈ ગયો જુદો પડી ગયો તો એમાં આત્મા જ્ઞાનમાંથી શું કટકો નીકળી ગયો, કાંઈ જ્ઞાનનો કોઈ ટુકડો છૂટો પડી ગયો છે, એમાંથી કાંઈ છૂટો પડી ગયો, તો પછી શોક છે એનો, એ જે મારું નહોતું એ મારું માન્યું ને એ ગયું એનો, એનો શોક, એ જે મારું નહોતું એને મારું માન્યું એ ચાલ્યું ગયું એનો શોક છે, મારું નહોતું ને મારું માન્યું એ કલ્પના કરી દીધું, એ પ્રકારે વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જેને સમાધાન વર્તે છે અને માન અપમાન કે લાભ અલાભના પરિણામો થતા નથી, હરક શોકના પરિણામો થતા, લાભ અલાભ હરક શોક અને જન્મ મૃત્યુ સુધી વાત કરી છે, આ તો શરીરનું અંગ જાય છે પણ મૃત્યુ વખતે આખું શરીર જ છૂટે છે, એક આંગળી કપાય કે એક હાથ કપાય તો દરેક થાય છે કે બહુ એનો શોક થાય છે, તો એક ઝાટકે આખું શરીર જવાનું છે એક દિવસે, તો એમાં કટકે કટકે નહીં જાય, એક સેકન્ડમાં છૂટી જશે, તો કેટલો આઘાત લાગશે, છૂટવાની ખબર પડશે એ પહેલાં આઘાત લાગશે, છૂટે ત્યારે તો પછી તીવ્ર દુઃખ થાય જ છે, મિથ્યાત્વ અવસ્થામાં જે જે જીવો શરીર છોડે છે એટલે મૃત્યુ પામે છે, મૃત્યુ તો શું પામે છે પણ શરીર છોડે છે, એને મૃત્યુ શું કરવા કહે છે કે હું મરી ગયો એવું એને ખરેખર દુઃખ થાય છે, હું ખરેખર મરી ગયો એવું જ એને દુઃખ થાય છે, ખરેખર મરતો નથી તો આવી ત્યાં, એ પ્રકારે પણ જેને પોતાની શાશ્વત સ્થિતિને લઈને જન્મ મૃત્યુ એને એ પ્રકારના ભાવનો પણ અભાવ થયો છે, હું જન્મો પણ નથી મરવાનો મારે સવાલ નથી, પછી ખબર પડી છે કપાણો ત્યારે નથી ખબર પડી, પૂછ્યું તો હાથ કપાણો ખબર છે તો કે કપાણો ત્યારે ખબર નથી, પછી ખબર પડી, કેમ કે એક સેકન્ડમાં પતી જાય, ટ્રેન પાટા ઉપર હાથ હતો ફરી ગયું, વાર શું લાગે, સેકન્ડે ન લાગે, ખબર જ નથી પડી, પડ્યો એ ખબર છે, હાથ કપાણો એ ખબર નથી, એ વખતે વેદના નહોતી કે હતી પણ ઉપયોગ નહોતો, ઉપયોગ તે ધર્મ, પણ જે બધા જોડકા કીધા છે, ક્રિયા તે કર્મ, ઉપયોગ તે ધર્મ અને પરિણામ એ બધા સૂત્રો છે એ બધા, જન્મ મૃત્યુ આદિ દ્વંદ્વનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિશેષ સ્થિતિ પાયમાં છે, કેમ કે બધેથી સમાધાન થઈ ગયું એટલે ક્યાંય હવે વૃત્તિ જાતી નથી, પાછી વળી જાય છે, વૃત્તિ જવાનું કોઈ કારણ નથી, વૃત્તિ જવાનું કોઈ કારણ રહ્યું નથી, કારણ ભાસતું પણ નથી, એટલે આપોઆપ જ અંદરમાં વૃત્તિ સમાય છે, વૃત્તિ ક્યાં સુધી બહાર નીકળે છે, ઉપયોગ ક્યાં સુધી બહાર નીકળે છે, કે જ્યાં સુધી લાભ નુકસાન રાગ દ્વેષ માન અપમાન શત્રુ મિત્ર એવી કાંઈ પણ જેને પ્રિય અપ્રિય ગમતું નહીં ગમતું એ બધી કલ્પના ઊભી છે ત્યાં સુધી, જેવો અભિપ્રાય ગયો અને પછી જે પરિણામ અભિપ્રાય વિરુદ્ધ થયા એનો નિષેધ આવશે. ઘરમાં પણ આપણે મોટા મુખ્ય માણસ હોય એમ કે આપણા ઘરનો આ રિવાજ છે એ પ્રમાણે બધાએ વર્તવાનું છે. પછી કોઈ નવા છોકરા છોકરો પહેણે એટલે નવા તો આવે ને ઘરમાં સભ્યો, એમાં કોઈ માથા ફરેલું આવે, બધા જ કંઈ સરખા હોય ને, એ એનું ધાર્યું કરવાની ટેવ હોય. તો પછી જે નક્કી કર્યું એ અભિપ્રાય વિરુદ્ધ થાય તો શું થાય? પોતાના અભિપ્રાય વિરુદ્ધ કઈ પણ થાય એટલે એનો ઉકરાટો આકુળતા આવ્યા વગર નિષેધ, એ નિષેધ છે એક પ્રકારનો તીવ્ર નિષેધ છે, એ નિષેધ આવ્યા વગર રહે નહીં. તો જો ખરેખર રાગદ્વેષ કરવાનો તને અભિપ્રાય નથી તો રાગદ્વેષ થાય એનો નિષેધ આવે છે કે નહીં જોઈ લે તો તારો અભિપ્રાય બરાબર છે. જો નિષેધ ન આવતો હોય તો અભિપ્રાય હજી ફેર્યો નથી અને ત્યાં સુધી ઉપયોગ બાર ગયા વિના રહેશે. જવાનો જવાનો ન જવાનો, કેમ કે બારમાં કાંઈ પ્રિય માન્યું છે, અપ્રિય માન્યું છે, લાભ માન્યું છે, નુકસાન જે ખરેખર છે નહીં એ પ્રકારનો અભાવ થઈને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની વિશિષ્ટ સ્થિતિ પાયમાં છે એમ થવાને લીધે, એવા પ્રકારના દ્વંદ્વનો અભાવ થવાને લઈને જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપની વિશેષ સ્થિતિ પાયમાં છે, એ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સર્વાંગ સમાધાન રૂપ છે. કેવું છે? સર્વાંગ સમાધાન રૂપ છે, ક્યાંય અસમાધાન ન થાય. જીવને દુઃખ અસમાધાનનું છે, બીજું કાંઈ નથી. વસ્તુના સ્વરૂપ અનુસાર સાચી સમજણ કરે તો સમાધાન થાય, સમાધાન થાય તો દુઃખી ન થાય, સુખી થાય આપોઆપ, નહીતર આપોઆપ દુઃખી થાય. જે શુદ્ધ ચેતન સ્વરૂપને વિશેષ સ્થિતિ પાયમાં છે, પામે છે, એટલે અત્યારે પણ જે પુરુષાર્થથી પામી રહ્યા છે અને ભવિષ્યમાં જેવો પામશે તે સર્વ આત્માઓ લીધા, જે પામ્યા છે, પામે છે અને પામશે એવા સર્વ આત્માઓ, ત્રણેય કાળના સાધક આત્માઓ લીધા, તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ, પુરુષાર્થનું ઉત્કૃષ્ટ પરાક્રમ સ્વઆનંદ આશ્ચર્ય ઉપજાવે છે, અમને આનંદ થાય છે. એવું પુરુષાર્થનું પરાક્રમ જે જે જીવોનું જાણવા મળે છે ત્યારે અમને આનંદ થાય છે અને આશ્ચર્ય એટલે અહોભાવ થાય છે તેમના પ્રત્યે. આશ્ચર્ય એટલે ઓલું આશ્ચર્ય નહીં, અહોભાવ થાય છે. આવું આવું આવો પુરુષાર્થ કરે છે કે જેને જગતના રાગદ્વેષના કારણો મળવા છતાં રાગદ્વેષ થતા નથી, એ એમનો સ્વરૂપ સ્થિતિનું પરાક્રમ છે, પુરુષાર્થનું પરાક્રમ છે, એ ખરેખર બહુમાનને યોગ્ય છે. આગળ કહે છે કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથા તથ્ય દીઠો છે, જેવો છે એવો, યથા તથ્ય એટલે ખરેખર એવો જ છે, જેવો આ વસ્ત્રનો શરીર સાથે સંબંધ છે, એટલે કે વસ્ત્ર ફાટતા શરીર ફાટતું નથી, વસ્ત્ર નવું પહેરતા શરીર નવું નવું થતું નથી ને જૂનું થતાં શરીર જૂનું થતું નથી, અને વસ્ત્ર ઉપર ડાઘ પડતા કાંઈ શરીરને ડાઘ પડતો નથી, એવું દેહના ખોળિયામાં રહેલો આત્મા, ચૈતન્ય આત્મા જળ દેહથી તદ્દન જુદો છે. એવો સંબંધ જેને યથાતથ્ય દીઠો છે, એ યથાતથ્ય દીઠો છે એમાં ભાવ એવો છે કે એવો યથાર્થ અનુભવ કર્યો છે, એટલે જેને સમીપમાં રહેલો દેહ એક પાડોશી જેવો દેખાય છે. ચૈતન્ય હીરાની આ ડાબલી છે, કિંમત ડાબલી નહીં કે કિંમત હીરાની, ડાબલી તો બારદાન છે, હીરો રાખવાનું બારદાન છે, એવું જેને અનુભવમાં આવે છે. દેહના સંયોગ કાળે દેહ ખાલી ખોખું લાગે, આ એક બાજુમાં ખોખું છે, ત્યાં પરમાણુ સ્વયં કામ કરે છે, એ સ્વયં સંચાલિત યંત્રો છે. હું તો એને સંચાલન કરતો નથી, કરી શકતો પણ નથી, પ્રશ્ન જ નથી. જ્ઞાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે એ આકાર અપેક્ષા એ લીધો છે. જેવો જ્ઞાનનો આકાર છે એવો તરવારનો આકાર છે, જેવો શરીરનો આકાર છે એવો આત્માના પ્રદેશનો આકાર છે, પણ છે બંને ભિન્ન ભિન્ન. અવધસ્પ્રષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે આત્મસિદ્ધિમાં, પણ શ્રી ગુરુનું વર્ણન મહિમા કર્યો ત્યારે આપ ભિન્ન બતાવ્યો આપ એમ કીધું. હું એ ઉપકાર એમ આપ કેવી રીતે ઉપકાર ગયો છે કે આપે આમાં ભિન્ન બતાવીને આપ આમાં ઉપકાર કર્યો છે. એવો સંબંધ ભિન્ન ભિન્નતાનો સંબંધ જેને યથાર્થ લીધો છે, અબધ સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે, આ શબ્દો છે સમયસારની 14 અને 15 ગાથાના અબધ પ્રથમ અનન્મયમ વિશેષમ. જે અબધ સ્પષ્ટ એવો આત્મા જેને અનુભવ્યો છે, અબધ એટલે કર્મથી નહીં બંધાયેલો અને રાગાદીથી નહીં સ્પર્શાયેલો. પણ કર્મ તો છે ને, હજી ક્યાં સિદ્ધ સિદ્ધાલયમાં ગયા છે તો કે છે ત્યારે, પણ એનો એનાથી એનું મૂળ સ્વરૂપને બંધન નથી. નિમિત્ત નૈમિતિક સંબંધે પર્યાયને સંબંધ ગણવામાં આવે છે, પણ મૂળ સ્વરૂપને એનું બંધન નથી. એવું મૂળ સ્વરૂપી આત્મા જેણે જોયો છે એમ કેવું છે, દીઠો છે અથવા અનુભવ્યો છે. અબધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે મહત્પુરુષોને જીવન અને મરણ બંને સમાન છે એવા મહાન પુરુષોને જીવન મરણમાં પણ હરખશોખ થતો નથી, તો બીજા પ્રસંગે હરખશોખ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ તો મોટામાં મોટી વાત છે કે ઘરે કોઈનો જન્મ થાય ત્યારે એમ ગણે કે આ કાંઈ ખરીદવાની ચીજ નથી, બજારમાં જઈને કોઈ ખરીદી આવે, અને મરણ થાય તો કોઈ એવી ચીજ નથી કે કોઈ એને અટકાવી શકે, કોઈ કિંમત આપીને અટકાવી શકે. જેમ ચશ્મા ને કાદવ લાગ્યો હોય તો કઈ જોઈ ન શકાય, કેમ કે મેલ લાગી ગયો છે, સાફ કરવો પડે. એમ રાગ થી આત્મા જણાય નહીં, કેમ કે રાગ મેલો છે. પછી શુભ રાગ હોય તો રાગ એ રાગ છે, આખરમાં સકસાય પરિણામ છે, કસાય છે, મલિન ભાવ છે. અશુભ રાગ થી તો આત્મા જણાય નહીં, પણ શુભ રાગ થી આત્મા આત્મા ન જણાય. શું તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ, છેદીને મોક્ષ સ્વભાવ ઉપજે, કેમ કે બંધન છે, બંધનને છેદો તો મુક્તિ થાય. કેમ કે શુભ થી પુણ્ય બંધાય છે એટલે બંધન છે ને, બંધન ને છેદો તો મુક્તિ થાય. સોનાની બેડી છે ચોથા ગુણસ્થાનમાં રાગદ્વેષ થાય છે એમ ન જોવું, પણ ચોથા ગુણસ્થાનમાં રાગદ્વેષથી ભિન્નપણાનો અનુભવ થાય છે એમ જોવું. કેવી વાત છે, અબધ સ્પષ્ટ આત્મા કીધો તો પછી તર્ક કરી શકાય કે સિદ્ધાલયમાં તો ગયા નથી, આ મહાપુરુષો હજી તો અહીંયા છે, મનુષ્ય લોકમાં છે, તો પછી સ્વકર્મ અવસ્થામાં કર્મથી નથી બંધાયેલો એમ કેમ જોવે છે આત્મા, કે એનાથી ભિન્નપણાનો અનુભવ વર્તી રહ્યો છે. જેને અનુભવ્યો છે એમ કીધું ને, અબધ સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે, છે ત્યારે સંબંધ છે ત્યારે સંબંધ વગરનો અનુભવ્યો છે, કેમ કે પરમાર્થ સંબંધ નથી, વ્યવહાર સંબંધ છે.
उसको तो ये दिखेगा ही नहीं कि ये क्रोध कैसे कर रहे, कैसे कर रहे, ये इस समय भी अपने ज्ञानपने में कैसे टिके ये दिखेगा.
प्रश्न ये है, चतुर्थ गुण स्थान है, कोई ज्ञानी परमात्मा बिराजे छे અને એના રાગ દ્વેષ થતા જોવામાં આવે છે પ્રત્યક્ષ. તો રાગ દ્વેષ તો એ કરે છે એમ જોવામાં આવે છે, એનું શું સમાધાન છે? એનું સમાધાન એ છે કે જ્યારે એ રાગદ્વેષની વિદ્યમાનતા છે એમની અવસ્થામાં, ત્યારે પણ એમની અવસ્થામાં એથી ભિન્ન જ્ઞાનમય આત્માના અનુભવની પણ અવસ્થા છે. હવે જ્યારે બે અવસ્થા મોજુદ છે, આપણે એનો ન્યાય કરીએ હવે, કે જ્યારે બે અવસ્થા મોજુદ છે ત્યારે તમે એકને જોવો છો ને બીજાને શું કરવા નથી જોતા, એનો ઉત્તર આપો. રાગદ્વેષ કરે છે એવું શું કરવા જોવો છો? રાગદ્વેષથી ભિન્નપણું કરે છે એવું કેમ નથી જોતા કે જે ખરેખર કરે છે? અને જ્યારે જ્ઞાની ધર્માત્મા પોતે રાગદ્વેષથી પોતાને ભિન્નપણે અનુભવ કરે છે ત્યારે રાગદ્વેષને પોતાપણે તો અનુભવ કરતા નથી, તો એને ભિન્નપણે અનુભવ કર્યો કહેવાય. જો એ પોતે એને પોતાપણે અનુભવ કરતા નથી તો પછી તમે એને શું કરવા આરોપ કરો છો કે રાગદ્વેષ એના છે ને એ કરે છે એવું તમે શું કરવા આરોપ કરો છો? એ તો અન્યાય કરો છો તમે. જેની જે ચીજ અનુભવાતી નથી એને એ ચીજ તમારે ગણવાનું ક્યાં કારણ બને છે? શું અધિકાર છે? જીવે પોતાની યોગ્યતા જોવી, બીજાની યોગ્યતાનું માપ કાઢવાનો અનર્થ દંડ કરવો નહીં, એ અનર્થ દંડ છે. પોતાના આત્માને નુકસાન કરવા સિવાય બીજો કોઈ ધંધો નથી. આ વેપાર તો એકલો નુકસાન છે, એટલે પોતાની યોગ્યતાનો વિચાર કરવાનો, કોઈની યોગ્યતાનો વિચાર કરવા યોગ્ય આપણે નથી એમ માનીને છોડી દેવી એ વાત. રાગદ્વેષનો અંશ છે ખરો, પણ મિથ્યા દ્રષ્ટિ જીવને પોતાને રાગદ્વેષમાં જ આખો આત્મા અનુભવાતો હોવાથી એ પોતાને માપે જ્ઞાનીને માપે છે. શું એ પોતાના માપે જ્ઞાનીને માપે છે? ત્યારે જ્ઞાનીને ભિન્નપણું થઈ ગયું છે ત્યારે શું થયું છે કે આપણે વેચી દીધેલું મકાન જેવી વાત છે. મકાન વેચી દીધું, દસ્તાવેજ કરી અને વેચાણ ખર્ચમાં સહી કરી દીધી અને એની કિંમત મૂકી દીધી આપણે બેંકમાં લઈને, રૂપિયા જે આવ્યા એને બેંકમાં મૂકી દીધા. સામા માણસને આપણે શરત કરી, જો ભાઈ હું મારે તો બીજું મકાન લેવાનું છે અથવા મારું મકાન ચણાય છે અને મને આટલો ટાઈમ લાગશે, હમણાં મકાનમાં તો ખાલી કરીને નહીં આવું, પેલાને વિશ્વાસ છે. બહુ સારું, મને કંઈ ઉતાવળું નથી, મારે પણ જે મકાન છે એમાં કંઈ મને ઉતાવળું નથી કે આજને આજ મને ખાલી જોઈએ. કમજો તમારી સગવડતા એ 5-25 દિવસ વધારે, મહિનો 2 મહિના વધારે વાપરો, મને કાંઈ અનુભવ નથી. હવે એ ઘરમાં એ જ રીતે રહીએ છે, કઈ રીતે રહીએ છે કોના હે? એ જ ઘરમાં છે, હજી ઘર બહાર નીકળ્યો નથી, સામાન ફેરવ્યો નથી, કાંઈ કર્યું નથી, એનો ભાવ ફરી ગયો કે નહીં? એ જ મકાનમાં ક્યાં એ ક્યાંથી એને એને ફેરફાર ક્યાંથી થઈ ગયો આટલો બધો? ક્યાં મારું નહીં. પછી આપણે આરોપ કરીએ કે રહે છે તો જી મકાનમાં, એનું કેમ નહીં? ભાઈ રહે છે તો એનું નથી, એ વાત નક્કી છે. કેમ કે એમાં એને પોતા પણ અનુભવાતું નથી, વાત પૂરી થઈ ગઈ. મોકલી દીધી બરાબર, હવે ગમે ત્યારે પિયર તો આવે. હવે એ પેલા અહીંયા રહેતી હતી, લગ્ન નહોતા થયા, ઉછરી બાપના ઘરે જ ઉછરી મોટી થઈ છે જન્મી ત્યારથી, અને હવે પરણીને આવે છે, એમાં કેટલો ફેર છે? એ જ ઘર છે ને, એ જ મા બાપ છે, બધા એના છે. મારા ઘરેથી આવી છું ને અહીંથી મારે કેટલું લઈ જવાનું એટલું જ મારું છે, બાકી કઈ મારું નથી. મને કેટલું આપે એટલું જોવાનું છે, કેટલું મારું બાકી બધું કઈ મારું નહીં. રાગદ્વેષ છતાં એનો ભાવ ફરી ગયો છે, એનું નામ સમ્યક દ્રષ્ટિને જ્ઞાની કીધા છે. અબોધ સ્પષ્ટ ભિન્ન આત્મા જેને અનુભવ્યો છે એમ લીધું છે. રાગદ્વેષ છે ખરા, પણ ભાવ ફરી ગયો છે. રાગદ્વેષની વચ્ચે છે, કુટુંબ કબીલાની વચ્ચે છે, ભાવ ફરી ગયો છે, વાત પૂરી થઈ ગઈ.
वैसे मुमुक्षुता की भूमिका में तो ये सब देखने का विषय ही नहीं है, वरना हम देखेंगे कि वो भी तो क्रोध करते हैं तो हम करते हैं तो उसमें क्या है, एक प्रकार से स्वच्छंद का पोषण हो जाएगा।
हाँ, इतने कोई ना दोष जोवा,
क्योंकि तो गुणानुरागी होना चाहिए।
हाँ, हाँ,
दोषानुरागी वृत्ति क्यों है, दोष में हमारा ध्यान क्यों है?
कोई ना दोष जोवा, ये दोष दृष्टि ने વધારે કેળવવા જેવી વાત છે, તો અનાદિની દોષ દ્રષ્ટિમાં ઊભો છે, પછી દોષને કેળવશે તે મહાપુરુષોને જીવન અને મરણ બંને સમાન છે, કેમ કે પોતાનું શાશ્વત તત્વ અનુભવ ગોચર છે, ત્રણેય કાળે મારા અનંત ગુણોની સંપત્તિથી હું સમૃદ્ધ છું, એ અનંત ગુણોમાં એક અનંત સુખ નામનો પણ ગુણ છે, એવું અનંત સુખ મારામાં પ્રત્યક્ષ મોજૂદપણે વિદ્યમાનપણે મને અનુભવ ગોચર થાય છે પ્રવાહિત થઈને, અને ક્યાંય જગતમાં કોઈ મારું સુખ નથી, સુખથી બધા ખાલી છે, સુખથી શૂન્ય છે બધા, પછી એને રસ કેવો, પછી રસ ના આવું જ્ઞાન વર્તે છે, વસ્તુનું સ્વરૂપ આ છે, એવું જ્ઞાન વર્તે છે, બસ એને જીવન અને મરણ બંને સમાન છે। હવે કહે છે કે જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈને અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક એવું નિજ સ્વરૂપ જ છે, એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર અપાર ઉપકાર છે। ઉપકાર ગાથા લીધી બહુ સારું વચન છે, કૃપાળુ દેવનું આ વચન અમૃત અસાધારણ છે, આવા વચનો કોઈ યુગાનું યોગે જ નીકળતા હોય છે, એવી જલ્દી ના નીકળે એવું એવું છે। જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ, કાંતિ એટલે તેજ, કાંતિ એટલે તેજ પ્રકાશ છે એને કહેવામાં આવે છે, પણ આ ઉદગળનો પ્રકાશ નહીં, સૂર્ય ચંદ્રનો એ કોઈ પ્રકાશ નહીં, બત્તીનો પ્રકાશ નહીં, મણીનો પ્રકાશ નહીં, હીરાનો પ્રકાશ નહીં, શુદ્ધ ચિત્તિ સ્વરૂપ ક્રાંતિ, શુદ્ધ ચૈતન્યની પર્યાય જે છે એને એનું તેજ કહેવામાં આવે છે, નિર્મળ ચૈતન્યની પર્યાયનું તેજ કેવું છે, વસ્તુનું સ્વરૂપ કે અચિંત્ય છે, ચિંતન કરીએ તો એમાં સમાય નહીં, ચિંતન કરીએ તો એમાં સમાય નહીં, એવું અચિંત્ય દ્રવ્ય છે, જ્ઞાનમાં આવ્યો ચિંતનમાં ન આવે, મનના ચિંતનમાં ન આવે, સીધું જ્ઞાનમાં આવે, જે અચિંત્ય દ્રવ્યને શુદ્ધ ચિત્તિ સ્વરૂપ કાંતિ એટલે એનું તેજ પરમ પ્રગટ થઈને પૂરેપૂરું પ્રકાશમાન થઈને અચિંત્ય ઘટના, આ અચિંત્ય પ્રઘટના છે, આવું આવી દશા થવી, આવું આત્માનું તેજ પ્રગટ થવું એ શુક્લ ધ્યાનથી શરૂ થાય છે, જેને નિશ્ચય તપ કહેવામાં આવે છે, ત્યાંથી મુખ્યપણે ગણવામાં આવે છે, એ અચિંત્ય કરે છે, એટલે કે સંસારમાં પરિભ્રમણ કરતા પામર પ્રાણીને સિદ્ધાલયમાં પહોંચાડે છે, સિદ્ધ સિદ્ધપદ સ્વરૂપ કરે છે, તે અચિંત્ય દ્રવ્ય, તે અચિંત્ય વસ્તુ, દ્રવ્ય એટલે વસ્તુ સહજ સ્વાભાવિક એવું નિજ સ્વરૂપ જ છે, સત્પુરુષ એમ કહે છે કે એ તો તારું સ્વરૂપ છે, એવું અચિંત્ય તો તારું સ્વરૂપ છે, સહજ સ્વરૂપ છે, સ્વાભાવિક સ્વરૂપ છે, એવો નિશ્ચય, એવી ખાલી વાત નથી કરી, એવો નિશ્ચય પ્રકાશવા છે એમનો અપાર ઉપકાર છે, કેમ કે એમને એવો નિશ્ચય પ્રકાશ્યો, મને પણ એવો નિશ્ચય થયો, એમણે પ્રકાશ્યો તો થયો, ન પ્રકાશ્યો હોત તો કદાચ ન થાય, હું મને પામર પ્રાણી માનીને જ રખડતો, માટે એનો અપાર અપાર ઉપકાર છે, આ ઉપકાર ગાથા।
યે ચીજ પરિણામતે હુએ દેખતે હૈ તો હી પરિણામ
હોતા હૈ, વાત તો એ છે, જ્ઞાની પુરુષનું નિશ્ચય રૂપ જે આ પરિણમન છે એ જે મુમુક્ષુ સુપાત્ર આત્માને દેખાઈ જાય છે એને એવું પરિણમન ચાલુ થાય છે. પરિણમતા દેખાય, જ્ઞાની જો પરિણમતા દેખાય તો દેખનારને એ પરિણમન કેમ થાય એ આવડે અને એ જ્ઞાની થાય. માટે જ્ઞાની પુરુષના દર્શન કરે તે જ્ઞાની થાય, એ આ રીતે છે. એને પરિણમતા જોવે છે, પરિણમતા જોવે છે. એને શરીરવાળા નથી જોતા, વિકલ્પવાળા નથી જોતા, વાણીવાળા નથી જોતા, પણ પરિણમતા જોવે છે. અને તે રાગદ્વેષ રૂપે પરિણમતા નહીં, શુદ્ધ સ્વરૂપે પરિણમતા જોવે છે. હા, એ પ્રશ્ન કહેવાનો. જેમ રાગથી આ મલિન એવા પર્યાય, રાગ રૂપી મલિન એવા પર્યાયથી આત્મા ન જણાય, એમ પરલક્ષી જ્ઞાનથી આત્મા ન જણાય. જે જ્ઞાન પર સન્મુખ થાય એમાં આત્મા ન જણાય, કેમ કે આત્મા અંતઃતત્વ છે, અંતર્મુખ જ્ઞાનથી જણાય એવો પદાર્થ છે. અને જ્યારે એ ઉપયોગ અંતર્મુખ થઈને આત્માનો અનુભવ કરે ત્યારે તે શુદ્ધોપયોગ છે એમ કહેવાય છે. માટે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ પર્યાય તે આત્માનું જ્ઞાન કરે છે, અશુદ્ધ પર્યાય ના કરી શકે. એટલે જે આત્માનો અનુભવ છે એ અશુદ્ધ પર્યાય હોઈ શકે નહીં, શુદ્ધ પર્યાય દ્વારા જ શુદ્ધ સ્વરૂપનો અનુભવ થાય, અશુદ્ધ પર્યાય દ્વારા શુદ્ધ સ્વરૂપનો અનુભવ ન થાય. અચિંત્ય દશા પ્રગટ કરે છે. અચિંત્ય સ્વભાવનું તેજ છે, અચિંત્ય ઘટના છે. અચિંત્ય કરે છે એટલે પોતાને પણ એમ લાગે આવી અચિંત્ય દશા થઈ, કલ્પનામાં નહોતી આનું, કેમ કે પહેલાં તો કલ્પના નહીં કરી શકાતી નથી. એનું તેજ અંદરમાં જોવે છે, સ્વરૂપ પ્રત્યક્ષતા છે ને એમાં એ દેખાય છે. પરિણામ અભેદ એટલે અભેદ ભાવ કરે છે. પરિણામ પરિણામ છે, દ્રવ દ્રવ છે. જે દ્રવ સ્વભાવ છે એ સ્વભાવ સ્વભાવ છે અને પરિણામ પરિણામ છે. પણ જે પરિણામ છે એમાં અભેદ બુદ્ધિએ અભેદ ભાવ ધારણ કરે છે, આ હું છું. એટલે પોતાને અનુભવમાં ભેદ માલુમ પડતો નથી દ્રવ પર્યાય.
અંદર ભલે વ્યાપીને પાછો નીકળી જાય છે, એ કઈ એમ થઈને પાછો ત્યાં કાયમ જ રહેતો. એક વાર વ્યાપીને ફરાટ અને ઘૂસીને પછી જઈને પાછો આવી ગયો, પાછી બીજી વાર ઘૂસ્યો પછી આવી ગયો.
દ્રવ્ય જ પર્યાય રૂપે પાંગર્યું છે, પર્યાય થી ન
જોવાય,
દ્રવ્ય થી જોવો.
જેમ
વૃક્ષ છે એ પોતાના ડાળીઓ પાંદડા ફળ ફૂલથી પાંગરે છે ને, અત્યારે ચોમાસું હશે તો વનસ્પતિ પાંગરે છે ને, અમારે હિન્દીમાં પનપતે પનપે છે, એમ દ્રવ્ય જ શુદ્ધ પર્યાય પાંગરે છે એમ લેવું. એ રીતે જોવું હોય તો શું, કેમ કે વૃક્ષ જ વ્યાપ્યું છે, ડાળીમાં પણ વૃક્ષ વ્યાપ્યું છે, પાંદડામાં પણ વૃક્ષ વ્યાપ્યું છે, ફળ ફૂલમાં પણ વૃક્ષ જ વ્યાપ્યું છે.
એટલે શુદ્ધ ઉપયોગમાં જ આખું દ્રવ્ય બેસેલું છે. જે ક્યાં ક્યાં ચેતના પોતાના શુદ્ધ ચેતનામાં જ છે, જે ક્યાં જાય છે, કારણ શુદ્ધ પહેલાં જેને શુદ્ધ કારણ શુદ્ધ થઈ છે એમાં જ વ્યાપેલો છે, એમાં જ પોતાનું શુદ્ધ.
પછી પછી શું છે, દ્રવ્યગુણ પર્યાયનો જે ભેદ છે ને એ તો વસ્તુના સ્વરૂપનો નિર્ણય કરવા માટે છે,
સર્વ નિશ્ચય છે.
અનુભવ માટે એની જરૂર નથી. આમાં ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં દીધું છે, નય ચક્રની 268 ગાથા ઉત્તરણ કર્યું છે. તચ્ચ અવલોકન કાળે, તત્વના અવલોકન કાળે યુક્તિ મગેણ, યુક્તિ માર્ગથી જાણો એટલે દ્રવ્યગુણ પર્યાય છે, વસ્તુને જાણો. ઋણો આરાહણ સમયે, આરાધના સમયે નહીં, શું કરવાની કે પછકો અણુઓ જમવા, આત્મા પ્રત્યક્ષ હોવાને લીધે અહીંયા એ વાત લેવી છે, થોડી પ્રત્યક્ષતાની વાત લેવી છે. જે કેવળ જ્ઞાનમાં અનંત પ્રત્યક્ષતા પ્રગટ થશે એ સહજ સ્વભાવમાંથી પ્રગટ થવાની છે. તો સહજ સ્વભાવ સ્વભાવે કરીને અનંત પ્રત્યક્ષ છે એવું અચિંત્ય દ્રવ્ય ભાવ ભાષણમાં આવે છે. એવું અચિંત્ય દ્રવ્ય ભાવ ભાષણમાં આવે છે કે હું અનંત પ્રત્યક્ષ છું ને, હું અત્યાર સુધી એનો વિચાર પરોક્ષતામાં ઉભો રહીને કરતો તો મારી મોટી ભૂલ છે. હું તો સ્વરૂપે કરીને અનંત પ્રત્યક્ષ છું. સાકર જીવ ઉપર મૂક્યા પછી ગળે છે એમ કોક ને પૂછવા જાઓ છો કે આ મીઠું લાગે છે, અને સાકર ને જીભ ઉપર મૂક્યા પછી કોઈ એને કોઈ એનો સ્વાદ પૂછવા જાય કે આ ગળ્યું કેવી રીતે લાગે મને સમજાવો તો, એવી રીતે સમજવાનો વિષય છે કે ભાઈ તને તને પોતાને સ્વાદ આવે છે, તું તારા સ્વાદથી સમજ ને, મને શું પૂછે છે કે કાં કેવી રીતે ગળ્યું લાગે, તને તો સ્વાદ આવે છે. એમ જ્ઞાનમાં જે વેદાનંશ પ્રત્યક્ષ છે એમાં એના ઉપરથી અનંત પ્રત્યક્ષતાની ખાણને જોઈ એને શંકાનું શું સ્થાન આવે? વેદન પ્રત્યક્ષથી તો જોવે છે. અનંત પ્રત્યક્ષતા કો પ્રત્યક્ષ અંશ છે, પ્રત્યક્ષ તોર સે દેખતા હૈ ક્યા, દેખને કા કોઈ તોર તરીકા હોતા હૈ ક્યા?
ભજવ કરી વા આપણે કે બોલે આપણે તર સ્ટોર છે એને ખુલાસો કરો.
વિચારનો વિષય નથી એમ કેવું છે, વિકલ્પનો વિષય નથી, એનો તોર તરીકો જુદો છે એમ કે
ફીલિંગ નો
છે. હે
ફીલિંગ,
હા અનુભવાંશ છે, ફીલ થવાનો વિષય છે, ફિલિંગ નો સબ્જેક્ટ છે, થિંકિંગ નો નહીં. થિંકિંગ નું સ્ટેજ જુદું છે, ફિલિંગ નું સ્ટેજ જુદું છે. જે સહજ અનંત પ્રત્યક્ષ સ્વરૂપ છે કે જેમાંથી કેવળ જ્ઞાની અનંત પ્રત્યક્ષતા પ્રગટ થવાની છે, એવા પોતાની સહજ અનંત પ્રત્યક્ષતાને પ્રત્યક્ષ અંશ દ્વારા પ્રત્યક્ષ તોરથી જોવામાં આવે છે ત્યારે એ પ્રત્યક્ષ થઈ જાય છે. એ રીતે એનું તેજ દેખાય છે, ભાવ ભાષણના કાળથી તેજ દેખાય છે, પછી અનુભવ ચાલુ થાય છે. જેમ જેમ ગાઢ અનુભવ થાય છે એમ ઉપર ઉપરના ગુણ સ્થાને જતો જાય છે. પછી એવો નિશ્ચય ભાવ ભાષણ કરવા માટેનો જે પરમ કૃપાળુ સત્પુરુષે પ્રકાશ્યો તેનો અપાર અપાર છે એવી સંધિ કરી છે. નિશ્ચય આગળ ભાવ ભાષાના આગળ સંધિ કેવી કરી છે? પછી ભિન્નતાના કેટલાક દ્રષ્ટાંત લઈને વિષયને સમજાવ્યો છે કે ચંદ્ર ભૂમિને પ્રકાશે છે અને તેના કિરણની કાંતિથી કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઈ જાય છે. જાણે રૂપેરી ચાદર બિછાવી પૃથ્વીને રૂપેરી ચાદર ઓઢાડી હોય એવી રીતે ચાંદની પ્રકાશે છે. પણ કાંઈ ચંદ્રભૂમિ રૂપ કોઈ કાળે તેમ થતો નથી. એ ચાદર છે, એ ચાદર છે અને ભૂમિ છે તે ભૂમિ છે, ભલે ગમે એટલી ઉજ્જવળ દેખાય કાંઈ ચંદ્રભૂમિ રૂપ કોઈ કાળે તેમ થતો નથી. કેવા દ્રષ્ટાંતો લીધા છે! સામાન્ય અક્કલમાં તો આવી વાત આવે નહીં. નહીતર તો પ્રકાશ અને ભૂમિ એક દેખાય કે જુઓ એવું સફેદ 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 બધું દેખાય છે, ઉજળ 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 દેખાય છે. દુનિયામાં જેને જાણે એને પોતાનું કરવા જાય તો માર ખાય. દુનિયામાં જેટલી વસ્તુ જાણે એને જો પોતાની ગણવા જાય શું થાય? એટલે ભાઈ જાણે માં તારું ક્યાંથી થઈ ગયું? સ્વરૂપ જ રહે છે. પોતા રૂપે રહે છે, એનો પ્રકાશ એનામાં જ રહે છે. છતાં પણ વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જેની ભ્રાંતિ છે. આ મારી દુનિયા, આ મારું ગામ, આ મારું ઘર, આ મારું કુટુંબ, આ મારી આબરૂ, આ મારે વસ્તુઓ, એ એક રજકણને પોતાનું માને છે. આખા વિશ્વને પોતાનું માન્યતામાં કરી લીધું એને, અને ધરાતો નથી. એનું કારણ જ એ છે, ગમે એટલી સંપત્તિ થાય પછી કોઈને લિમિટ રહે છે. કંપની લિમિટેડ કરે છે પણ અભિપ્રાયમાં અનલિમિટેડ લેવાનું છે, જેટલું આવે એટલું આવવા દો. કોઈના અભિપ્રાયમાં લિમિટ છે કે હવે બસ આટલું બસ હોય જ નહીં. એક રજકણને પોતાનું માને આખા જગતને પોતાના ઘરે કરવા માંગે છે તો એની ઈચ્છા શાંત થવાની. જ્ઞાનીઓ શાસ્ત્રમાં એવી વાત લખી છે કે જેમ આખા આકાશમાં આ 14 બ્રહ્માંડ અણુ પરમાણુ જેટલું નાનો છે એટલું આકાશનું ક્ષેત્ર મોટું છે. 10 દિશામાં, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે 10 દિશામાં, ચારે ખૂણામાં કેનો કંઈ માપ જ નથી ક્ષેત્રનો. એમાં આ 14 બ્રહ્માંડ છે, અસંખ્ય યોજન, તે પરમાણુ જેવડો દેખાય. કેવળ જ્ઞાનમાં આકાશ દેખાય છે, 14 બ્રહ્માંડ પરમાણુ જેવડું દેખાય છે. એમ ઈચ્છારૂપી આકાશમાં આખું જગત આવે તો પરમાણુ જેવડું લાગે. હવે અનંતા જગત આવે તો એની ઈચ્છા તો અહીંથી મોટી છે, ઈચ્છાનો કોઈ દિવસ પાર પડ્યો. એટલે એ જીવ અભેદતા માને છે, પોતાપણું માને છે, એ જ એની ભ્રાંતિ છે. અને એ ભ્રાંતિ જીવને પરિભ્રમણનું કારણ છે, અનંત દુઃખનું અનંત દોષનું કારણ એ જ છે, બીજું કાંઈ નથી. કતલખાનાના માલિકે કતલખાનું શું કરવા શરૂ કર્યું, આ વિચારવા જેવો પ્રશ્ન છે. કેમ કે મિત્ર આજે એક દિવસ કતલખાનું માંડશે પાછું, કે એનાથી સુખ છે. કોઈ પણ પ્રકારનો વ્યવસાય કરીને પૈસા કમાવાથી સુખી થવાય એ આજે આ વ્યવસાય કરશે, કાલે કતલખાનાનો કરવાનો છે. કેમ કે એનો અભિપ્રાય તો એ છે, આજે થોડુંક વિચાર શક્તિ છે એ મૂંઢાઈ જશે, એમાં સુખ બુદ્ધિ એ વિચાર શક્તિ મૂંઢાઈ જવાની છે. અને એ મૂંઢતા આવ્યા પછી જેમ બોલાને ખબર નથી કે આ ન કરાય, એમ આ જીવ અનંતવાર કરી ચૂક્યો છે, નહીં ખબર પડે કે આ ન કરાય. જ્યાં સુધી વિવેક શક્તિ છે ત્યાં સુધી સાધી લઈએ તો સારી વાત છે, નહીં તો જાય પરિણામ ગમે જાય, એનું ઠેકાણું ન રહે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, આકાશમાં વિશ્વનો ચોંટ, વિશ્વનો કોઈ પરમાણુ આકાશને ચોંટતો નથી, આકાશ અલિપ્ત રહે છે, અલિપ્ત સ્વભાવ છે આકાશનો. તેમ જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વભાવથી એટલે સર્વ દ્રવ્યોને સર્વ દ્રવ્યોના ગુણ પર્યાયો છે, આકાશ રહિત જ છે. સર્વભાવની વાસનાથી શબ્દ કૃપાળ ઉદય છે, વાસના એટલે વસવું, સારી રીતે વસી જવું, એનાથી આકાશ રહિત જ છે. તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ, જો સમ્યક દ્રષ્ટિ પુરુષો વાત છે કે ભગવાન નથી લીધા, તેમ સમ્યક દ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દેખો છે, ભલે બધાની વચમાં હોય તો હોય, કર્મ પરમાણુની વચમાં, દેહના સંયોગમાં હોવા છતાં અને રાગાદી ભાવની વચ્ચે હોવા છતાં સર્વદ્રવ્યથી અને સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા, મૂળ આત્મ સ્વરૂપ આવું દીધું છે. જે કાંઈ નિશ્ચય કરવાનો છે, નિર્ણય કરવાનો છે, અંતરશોધથી જેને ઓળખવાનો છે એ આ આત્મા છે, જે સમ્યક દ્રષ્ટિ પુરુષોએ દીઠો છે એટલે અનુભવ્યો છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી થાય? આ મૃત્યુનો ભય લાગે છે ને, આ છેલ્લું વચન છે, પછી પારિકાર બનલા છે કે જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ ક્યાંથી થાય? માટે મૃત્યુથી ભય પામવાની કોઈ જરૂર નથી. ભૂતકાળમાં હું મર્યો નથી અને ક્યારે મરવાનો પણ નથી. એવું સ્વરૂપ, એ સ્વરૂપને શ્રદ્ધા જ્ઞાનમાં લેવું તો બધા દુઃખથી બચી જવા છે. એનું નામ આત્મજ્ઞાન, આત્મસંધાન.
ઘણું બીજું છે.